સિદ્ધ વલ્લભ રાજા બહુ સારો છે, પરંતુ બિચારાને સંત અસંતનો વિભાગ નથી, જેને લઈને અસાધુ લોકો એનો પૂર્ણ લાભ ઉઠાવી રહ્યા છે. કોઈ પણ ભોગે સિદ્ધ વલ્લભને વશ કરવાની મહેનત કરી રહ્યા છે. જોકે સાધનો તો ગજબ ના કરે, પણ હેતુ સારો નથી. હેતુ એટલો છે બસ સિદ્ધ વલ્લભ વશ થાય. ભક્તજનો, વારંવાર હું એક વાત બતાવું છું, મોક્ષના પથમાં હેતુ બહુ મહત્વનો છે. સાધનો તો મહત્વના છે, પણ સાધનો જેટલા મહત્વના છે એના કરતા હેતુ શુદ્ધિ બહુ મહત્વની છે. હેતુ શુદ્ધિ જ્યાં સુધી પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી મોક્ષ ક્યારેય સંભવિત નહીં બની શકે. હેતુ જીવનો બસ એટલો જ હોવો જોઈએ, જે કાંઈ સાધન કરું, જે કાંઈ પ્રયાસ કરું, જે કાંઈ દાખલો કરું, એના બદલામાં મને પ્રગટ ભગવાન મળે, બસ મારા પર પ્રગટ ભગવાનનો રાજીપો ઉતરે. અબજો જન્મથી અટવાતો આત્મા બસ એ પરમ દિવ્ય ગતિને પામે એક જ હેતુ હોવો જોઈએ. સિદ્ધોલભ રાજા બહુ ભલો રાજા, જેને કારણે આ સિદ્ધોનો મલિન હેતુ એને સમજી નથી શક્યો. ભગવાન નીલકંઠના મનમાંથી બરાબર ન કહેવાય, આ તમામનો દંભ મારે ખુલ્લો પાડવો છે, નિર્ધાર કરી. અને જે જગ્યાએ પેલા 100 સિદ્ધો બેસતા હતા એ જગ્યાએ જઈને ભગવાન નીલકંઠે પોતાના આસન જમાવ્યું છે. અને પ્રદાવશી ભગવાન નીલકંઠે પોતાનો યોગ ઐશ્વર્યથી જોત જોતાની અંદર આકાશમાં વાદળા બંધાયા છે, જોરદાર વીજળી ગર્જનાઓ કરવા લાગી છે, જોરદાર વરસાદ રૂડવા લાગ્યો છે, સુપડાની ધારે વરસાદ વરસવા લાગ્યો છે. જ્યાં દ્રષ્ટિ નાખો ત્યાં પાણી પાણી થઈ ગયું છે, પાણીના મોટા પૂરો ઉમટ્યા છે. અને પ્રદાવશી જેને લઈને ભયભીત બનેલા સિદ્ધો ક્વચિત પંચમ, ક્વચિત સપ્તમ, ક્યારેક પાંચ, ક્યારેક સાત ઉભા થઈ થઈને પોતપોતાના સ્થાને ભાગવા લાગ્યા છે. ભગવાન નીલકંઠ એકલા પોતાના સ્થાને બેસી રહ્યા. સાત સાત દિવસ સુધી વરસાદે ધાર ખેંચી નથી, સાત દિવસને અંતે વરસાદ જ્યારે રોકાયો છે, અને વરસાદ બંધ થતાની સાથે સિદ્ધલોભના મનમાંથી લાવો તપાસ કરો, પેલા સિદ્ધોનું શું થયું, સિદ્ધોની સ્થિતિ શું નિર્માણ થઈ, એમ નિર્ધાર કરી. અને સિદ્ધોલ્લભ રાજા આવ્યા જ, પણ આવીને જોયું 100માંથી એક સિદ્ધ જોવાનો મળે. ભગવાન નીલકંઠ એકલા પોતાના આસને સ્વરાટ થકા બિરાજમાન છે. એટલો તો વરસાદ વરસ્યો, એટલી બધો કાદો ઘસડાય આવ્યો છે. ભગવાન નીલકંઠ ગળા સુધી દટાઈ ગયા, ફક્ત મુખારવિંદ બહાર દેખાય છે. પાવડાને તગારાને લાવીને કાપને બધાને એક બાજુ કરી ભગવાન નીલકંઠને બહાર કાઢ્યા છે. પણ સિદ્ધવલ્લભના મનમાં ચોક્કસ થઈ ગયું, સાચા સિદ્ધ તો બસ આ નીલકંઠ એક જ છે. અને પ્રદાવશી પછી તો નીલકંઠને આધીન સિદ્ધવલ્લભ બની ગયો છે. અને ભગવાન નીલકંઠને વિધવિધ પદાર્થ અર્પણ કરવા લાગ્યો છે. ગોપાળ બાવા નામના એક સાધુને ભગવાન નીલકંઠની સેવામાં રાખ્યા છે. આ સમાચાર પેલા સિદ્ધોને મળ્યા અને આ વાત ગમી નહીં, મનમાં થયું આ નીલકંઠ અહીંયા આવ્યો ક્યાંથી, આ નીલકંઠ અહીંયા આવ્યો એમાં આપણે આખી મોજ મારી નાખી, આપણી બાજી બગાડી નાખી આખી. ફરી વાર જો મોજ કરી હોય સિદ્ધ વલ્લભને વશ કરો તો આ કાંટો કાઢવો પડે. ભગવાનને નીલકંઠને મારવા માટે પેલા ભેગ ધારીને જે મહંત છે અને અડદ મંત્રી ભગવાન નીલકંઠ ઉપર ખૂબ પ્રહાર કર્યા, કોઈ જયારે અસર ન થઈ લઈને પછી ગોપાળ બાવો પર પ્રહારો કર્યા છે. ગોપાળ બાવો મૂર્છા ખાઈને ધરતી પર ઢળી પડ્યો છે. અને ગોપાળ બાવો જયારે ધરતી પર ઢળી પડ્યો, સિદ્ધ વલ્લભ રાજા ઉદાસ બની એને બચાવવા માટે પેલા સિદ્ધોની પાસે જઈને કરગરીને કહેવા લાગ્યો, કોઈ પણ ભોગે આ બાવાને બેઠો કરો, ગોપાળ બાવાને બેઠો કરો. પેલા કે એમ કે સાચા સિદ્ધો છે, નીલકંઠને કહો જાઓ એ સાચો સિદ્ધ છે. અને પ્રદાવશી આ શબ્દ સાંભળી સિદ્ધવલ્લભ રાજા નીલકંઠની પાસે આવ્યા છે. ભક્તો યાદ રાખજો, સજ્જન અને દુર્જનમાં આટલો ફરક હશે. સજ્જન પુરુષો માણસ જ્યારે તકલીફમાં હશે ત્યારે એને મદદરૂપ બનશે, અને દુર્જન તો વાર જોઈને જ બેઠા છે ક્યારે આ ભીડમાં આવે, આ ભીડામાં આવે તો એની છાતી પર બેસી જાય, આ દુર્જનનું લક્ષણ છે, યાદ રાખજો. સજ્જન પુરુષ ક્યારેય પણ મજબૂરીનો લાભ નહીં ઉઠાવે. સજ્જન પુરુષ મજબૂરી માણસને જોશે ત્યારે એને મદદરૂપ બનશે, દુર્જન તો બસ ભીડનો લાભ જોઈને જ ઉભો હશે. જરા કેમ લાગે ભીડમાં આવ્યો છે તો છાતી પર બેસી જાય. માટે ભક્તજનો શાસ્ત્રોને મત છે, પ્રીત કરો સંગ કરો તો સજ્જન પુરુષની સાથે કરશો, મૈત્રી કરો તો સજ્જનની સાથે કરજો, અને કદાચ દુશ્મનાવટ ખેલો તો સજ્જનની હારે ખેલજો. દુર્જનને દુશ્મન તો નહીં બનાવો, પણ મિત્ર નહીં બનાવો. એ દુશ્મન થશે તો હારું નહીં કરે, પણ મિત્ર થશે તો દુર્જન હારું નહીં કરે. સજ્જન પુરુષ મિત્ર હશે તો સારું કરશે, પણ કદાચ દુશ્મન થશે તો નહીં બગાડે. જીવન ની અંદર રમેશ ને માટે સજ્જન નો સંગ રાખજો, અને જીવન ની અંદર પણ સજ્જનતા કેમે કરીને આવે બસ એનો પ્રયાસ કરજો. સજ્જન અને દુર્જન દેશકાળ ની અંદર પંકાય છે, સજ્જન અને દુર્જન ની ઓળખાણ દેશકાળમાં થાય છે. જીહા જીહા કરતો હોય પણ જરાક દેશકાળ જેવું લાગે, અને એ વખતે છાતી પર સવાર થઈ જાય છે દુર્જન, લાભ ઉઠાવશે. સજ્જન પુરુષ કદી પણ કોઈનો લાભ ઉઠાવશે નહીં. સજ્જન પુરુષ જિંદગીમાં કદી પણ કોઈની પાસેથી પ્રાપ્ત કરીને પોતાની મહત્વતા વધારવા પ્રયાસ નહીં કરે. સજ્જન પુરુષ પોતાના કાંડાના બળે, પોતાની મહેનતના બળે પોતાનો પુરુષાર્થ ખેડી અને સર્જન કરવાનો સંકલ્પ કરશે. એ કોઈનું વિસર્જન કરીને પોતાની જાતનું સર્જન કરવાનો પ્રયાસ નહીં કરે. એ કોઈની લીટીઓને ભૂસી નાખીને પોતાની લીટી દોરવાનો પ્રયાસ નહીં કરે. એ પોતાના પુરુષાર્થથી, પોતાના કાંડાના બળથી, હરિની આરાધનાથી સર્જન કરવાનો પ્રયાસ કરશે. એ પોતાની લીટીને લાંબી કરી અને સર્જન કરવાનો પ્રયાસ કરશે. માટે ભગવાનના ભક્તો, જિંદગીની અંદર સજ્જન અને દુર્જનને ઓળખતા શીખશો. અને જીવનની અંદર ઠાકોરજી ક્યારેક ક્યારેક દેશકાળ એટલે આપતા હોય છે, રખે ને આંખ થાપ ન ખાઈ જાય. આંખને ઓળખતા આવડે હૃદય પામી શકે કે જેની સાથે રહ્યો છે એમાંથી સજ્જન કોણ છે, દુર્જન કોણ છે. રખેનું દુર્જનને સજ્જન માની ન બેસું, રખેનું સજ્જનને દુર્જન માની ન બેસું, દુર્જનને સજ્જન માની ન બેસું. એટલા માટે ઠાકોરજી ક્યારેક દેશકાળ આપતા હોય છે, જેને લઈને સજ્જન અને દુર્જન બંનેની ઓળખાણ થઈ જાય. દૂધનું દૂધ, પાણીનું પાણી દેખાય આવે. દુર્જન વ્યક્તિ હશે જયારે દેશકાળ આવશે ત્યારે એ તક શોધશે આને કોની કોની સાથે વેર છે, આને કોની કોની સાથે દુશ્મનાવટ છે. તમામ દુશ્મન પાસે પહોંચી જશે, એક એના સુધી પહોંચશે અને એની પાસે જઈ, દુશ્મનની પાસે જઈને એની સાથે મૈત્રી બાંધશે. એને સાત વેર હશે તો એને અરે સમાધાન કરીને અરે મૈત્રી કરશે. એ દુર્જનની નિશાની છે, યાદ રાખશે. ભગવાનના ભક્તો, જિંદગીમાં દુર્જનતા સ્વીકારશો નહીં, જીવનની અંદર સજ્જન બનવાનો પ્રયાસ કરશો. જગતની રીતિ છે, દુર્જન વ્યક્તિ હંમેશા પોતાની સાથે જેને વેર હશે એની સાથે મૈત્રી કરીને પણ જેની સાથે એને તકલીફ થશે બસ એનું કેમ ખરાબ થવાનો પ્રયાસ કરશે, એ દુર્જનની નિશાની છે. સજ્જન પુરુષ તો એનું નામ કહેવાય. સજ્જન પુરુષ આપત્તિના સમયે હંમેશા પોતાનો મિત્ર હોય કે પોતાનો કુટુંબી હોય, પોતાનો સંબંધી હોય, એને કેમે કરીને સહાય કરું બસ એનો પ્રયાસ કરશે, એ સજ્જનની નિશાની છે. દુર્જન વ્યક્તિ પગમાં પડતો છે, પગમાં આળોટતો હશે, જીહા જીહા કરતો હશે, પણ જરા કેમ લાગશે કે તકલીફમાં છે એટલે તરત ડોળા કાઢવાની શરૂઆત કરી દે, અને પછી પોતાની મનમાની કરશે, આમ કરી જો તને ખબર પડે, આમ નહીં કરવા દો, આમ સમજો આ દુર્જન છે. દુર્જન વિના કદી પડે એવો શબ્દ નીકળી ન શકે. દુર્જન વ્યક્તિ હંમેશા માણસની નબળાઈનો લાભ ઉઠાવશે. સુવ્રત મુનિ કે પ્રતાપસિંહ સિદ્ધ વલ્લભ રાજા સિદ્ધોની પાસેની વિનંતી કરવા લાગ્યા, કોઈ પણ ભોગે ગોપાળ બાવન બેઠો કરો. પેલા સિદ્ધો કે છે કે મેં ક્યાં હાચા સિદ્ધ હતા, હાચો સિદ્ધ તો લ્યો નીલકંઠ એની પાસે જાઓ. સિદ્ધ વલ્લભ રાજા ભગવાન નીલકંઠની પાસે આવ્યા છે, વિનંતી કરે છે, કૃપાનાથ કાંઈક દયા કરો, આ ગોપાળ બાવો બિચારો મરી જાહે, એને બેઠો કરો. ભગવાન નીલકંઠે તુરંત એના પર અમી દ્રષ્ટિ ફેંકી છે. અમી દ્રષ્ટિ ફેંકતા ગોપાળ બાવો આળસ મરડીને બેઠો થયો છે. પણ પોઝિશન એ નિર્માણ થાય, જે મહંતે મંત્રો ભણ્યા હતા ઉથલીને મંત્રો એના ઉપર જઈને ભણ્યા, અને મહંત બહુ દેખાવાનો પૃથ્વી પર પટકાયો છે, મોઢામાંથી ફીણ બીણ વ્યાતા થઈ ગયા, શરીર લાકડા જેવું થઈ ગયું, ચારે બાજુ શિષ્ય વિટળાઈ વળ્યા, ગુરુજી કો કુછ હો ગયા, ગુરુજી કો કુછ હો ગયા, બહુ બહુ પ્રયાસ કર્યો છે ગુરુજીને બેઠા કરવા માટે, પણ ગુરુજી બેઠા ન થયા. એમ લાગ્યું કે મરી જા હે. તમામ સિદ્ધો મળીને ભગવાન નીલકંઠની પાસે આવ્યા છે, કૃપાનાથ અમારા ગુરુદેવને બેઠા કરો ને તો મરી જા હે. શું ભગવાન નીલકંઠની અંદર સજ્જનતા કહેવાય, શું મહાનતા કહેવાય. જેને મારવાનો પ્રયાસ કરતા તે મહંત જયારે મુશ્કેલીમાં આવ્યો છે, ભગવાન નીલકંઠ કીધું ચાલો હું આવું છું. ભગવાન નીલકંઠ એના પ્રેમી દ્રષ્ટિ કરી એને બેઠો કર્યો છે. નમક હરામી કરનાર ઉપર નમક હલાલી કરી છે, શું મહાનતા, શું મહાનતા. માટે ભગવાનના ભક્તો, જીવન જીવવાની માટે માણસની ઓળખાણ બહુ મહત્વની છે. સજ્જન અને દુર્જનને ઓળખ્યા પછી યાદ રાખજો, ખબર પડી છે કે આ દુર્જન છે આ સજ્જન છે, તો દુર્જન આ દુર્જન છે જાણી ન જાય એનું અનુસંધાન રાખવું પડશે, એની દુર્જનતાને ઓળખી રાખો બસ, નતર જબરો ઉપદ્રવ કરશે. તું દુર્જન છો એમ નહીં કહેશો, એની દુર્જનતાને ઓળખી રાખો. દુર્જન છે જરૂર પડશે તો છાતી પર સવાર થઈ જશે, એની દુર્જનતાને ઓળખી રાખો બસ, ત્યાંથી પાછા વળી જાય. બાકી એને જો અડવા જશો તમે તો કેટલી ખરાબી કરશે એની કોઈ હદ નહીં હોય. પોતાની કાંઈક મહત્વતા જાળવવા માટે બીજાની જિંદગી રોળાઈ જતી છે તો રોળી નાખશે, માટે સમજી રાખો આ દુર્જન છે ના સજ્જન છે. આ દુર્જન છે એવું જાહેર પણ નહીં કરો, મનથી ઓળખી રાખો અને ઓળખીને પછી સાવધાન બની જાઓ. એના પર વિશ્વાસ મૂકવાનો બંધ કરો, એના પર વિશ્વાસ નહીં મૂકો. આ જરૂર પડે જિંદગી રોળી નાખશે, એક નહીં તો રોળશે હજારો રોળી નાખશે, એમ ઓળખી રાખો. જિંદગીમાં દુર્જનને નહીં ઓળખે જીવનમાં ફેલ થશે. એની સાથે સંબંધ જરૂર રાખો પણ પછી ઉપલક રાખો, એની પાસે હૃદયને પછી નીચોવી નહીં નાખો, એને હૃદય અર્પણ નહીં કરી દો. કારણ કે હૃદય જો અર્પણ કર્યું હશે તો જરૂર પડશે ત્યારે જીવનમાં ઝેર ઘોળી દેશે, ઝેર ઘોળી નાખશે. આ વાતને ભગવાનના ભક્તો જીવન જીવવા માટે ઓળખવાની બહુ જરૂર છે. દુર્જન મોઢે મીઠો હશે, ઉપરથી બહુ સારો લાગતો હશે, કાદવ્યા બોર જેવો હશે, કાદવ્યા બોર જેવો, કાદવ્યું બોર ઉપરથી પાકેલું દેખાય પણ મોઢા મુકમ તો કડવું ઝેર લાગે, એમ ઉપરથી બહુ સારો દેખાશે પણ અંદરથી કાતર લઈને જ બેઠો હશે, કાતર લઈને બેઠો હશે. એને હાંધતા નહીં આવડે, એને કાપતા આવડશે. ભગવાન નીલકંઠને જયારે ખ્યાલ આવ્યો, મહંતોએ અને સિદ્ધોએ જયારે વિનંતી કરી, ભગવાન નીલકંઠ એના પર અમી દ્રષ્ટિ કરી છે, વેર વાળવાનો સંકલ્પ ન કર્યો. આ સજ્જનની બીજી નિશાની, એ જિંદગીમાં કોઈની સાથે વેર વાળવાનો ઠેરાવ નહીં કરે, સંકલ્પ નહીં કરે. એનું પોસાય એટલું ખરાબ કર્યું છે તો એનું ખરાબ થાય એવો સંકલ્પ નહીં કરે, એનું તોય સારું થાય, બસ એનું સારું જ થાય. એનાથી સાવધાન બની દૂર રહેશે પણ એનું ખરાબ થાય એવો સંકલ્પ કોઈ નહીં. એ સજ્જન પુરુષ નિશાની છે. દુર્જન તો કેટલું બગાડે એની કોઈ હદ હોતી નથી, કેટલી હદે બગાડી નાખે એની હદ હોતી નથી. પ્રદાવશી ભગવાન નીલકંઠે મહંતને બેઠો કર્યો છે, પણ મહંત બેઠા થતાની સાથે ભગવાન નીલકંઠના કદમમાં જગ્યા છે. કૃપાના સાચા સિદ્ધ તો આપ એક જ છો, અમે તો પાકા સીધા પ્રાપ્ત કરવા માટે સિદ્ધ સંજ્ઞાઓ ધરાવતા હતા. તમામ સિદ્ધો ભગવાન નીલકંઠને શરણે થયા છે, અને ભગવાન નીલકંઠ તો સ્વયં સર્વેશ્વર છે. એની ક્રાંતિ, એની પ્રતિભા, એનું શૌર્ય એને કોણ દબાવી શકે? આ કદાચ બે ઘડી વાદળ આડા આવેલા દેખાય, પરંતુ માણસની પ્રતિભાને દબાવવાની કોઈ તાકાત હોતી નથી. બે દાડા દબાવી લેવી દેખાય, વાદળો આવે પણ વાદળો પાછું હટી જશે, સૂરજને કોણ દબાવી શકે? એમ સજ્જન પુરુષની મહાનતાને કોણ દબાવી શકે? કોઈની તાકાત નથી. આખી મહાન વ્યક્તિ મહાન જ સાબિત થાય છે, હલકટ વ્યક્તિ હલકટ જ સાબિત થાય છે.
કા ચકે રાવ કઈ તઈ કા અને કઈ જો પછી તે નજરે ઘણાની
કોની તાકાત છે? હીરાની પ્રતિભા દબાવી શકે? હીરો તો હીરો જ હોય. કદાચ અનેક કાચના ટુકડાની મધ્ય પડ્યો હોય તો હીરો જ છે. કોઈની તાકાત નથી હીરાને કાચનો કટકો કરી શકે, કોઈની તાકાત નથી કાચને હીરો બનાવી શકે. ઘણી ફેરી માણસો એ મૂર્ખાઈ કરતા હોય છે, ગાંડ પણ કરતા હોય છે, હીરાને કાચ બનાવવાનો પ્રયાસ કરતા હોય છે અને કાચના કટકાને હીરો બનાવવા પ્રયાસ કરતા હોય છે. પણ હીરાને કદાચ કોઈ ચિત્રામાં વીંટી રાખે ને તોય પણ જરૂર પડે કાઢે તેમાંથી હીરો જ નીકળે. અને કાચના કટકાને 5 કરોડના ફર્નિચરની અંદર 100 વર્ષ સુધી રાખી મૂકે પણ એને બહાર કાઢે ને તે દાડે કાચનો કટકો જ હોય. કાચ કોઈ હીરો ન થાય, હીરો કદી કાચ ન થાય. માટે જોજો, કદાચ 5-10-25-50 હો 200 માણસ એમ કે હીરો છે, પણ પોતાની આંખે અને પારખજો, કાચના કટકાને હીરો તો નથી કહેતા. કદાચ 1,00,000 માણસ ભેળા થઈને હીરાને માટે સ્ટેટમેન્ટ આપે કાચ છે તો એ કાચ ન થાય, કરોડો માણસો ભેળા થઈને કદાચ કાચના કટકા માટે એમ કે હીરો છે તો હીરો ન થાય. કાચ ટાઈમે કાચ જ બનીને સાબિત થાય, હીરો હીરો જ સાબિત થાય. ભગવાન નીલકંઠ તો હીરો છે, ઘણો પ્રયાસ કર્યો પણ હીરો હીરો સાબિત થયો. તમામ ભેગધારીઓ ઝુક્યા છે. ભગવાન નીલકંઠને આગળ કહેવા લાગ્યા, અમે તો પાકા સીધા મેળવવા માટે સિદ્ધ સંજ્ઞા ધરાવતા હતા, આજ તેને તમારા શિષ્ય બની જાય છે. અને ભગવાન નીલકંઠે અત્યાર સુધી દમ કરી સિદ્ધ વલ્લભને છેતરવા માટે જે પ્રયાસો કરતા હતા એ ખુલ્લું કર્યું છે. સિદ્ધોએ માફી માંગી છે, તમામ સિદ્ધો ભગવાન નીલકંઠના શિષ્યો થઈ ગયા. પણ કોજોડું થયું, ગુરુ 12 વર્ષના, ચેલા 82 વર્ષના, ટોળિયું દાઢીઓ વાળા. પ્રસન્ન થયેલા સિદ્ધ વલ્લભે ભગવાન નીલકંઠને અનેકવિધ વસ્તુ અર્પણ કરી છે. ભગવાન નીલકંઠ તો મહાન નિષ્પૃહી છે, તમામનો ત્યાગ કર્યો, મારે કાંઈ ન ખોટે. એ વખતે તેલંગ દેશનો એક લોભી બ્રાહ્મણ ત્યાં આવેલું કે મને આપી દો, મારે બધું હાલશે. ઉઠાય પણ ગજા કરતા વધારે દાન પ્રાપ્ત કર્યું છે, પરિણામે કદરૂપો થઈ ગયો. દાન પ્રાપ્ત કરીને એને માટે ભજન કરવું પડે. ગ્રસ્થ કા ટુકડા, દો દો આંગળ દંત, ભજન કરે તો ઉગરે, ને તો કાઢે અંત, ભૂકા કાઢી નાખે. રડવા માંડ્યો છે. બધા સીધો કે રોવાનું બંધ કર્યા, નીલકંઠના પગ પકડી, બધા હારાવાના થશે. ભગવાન નીલકંઠના પગ પકડીને માફી માંગી, પ્રભુ એના પર અમી દ્રષ્ટિ કરીને બતાવશી. એ લોભી બ્રાહ્મણને ફરીવાર સ્વરૂપવાન બનાવ્યો છે. અને ભગવાન નીલકંઠ થોડા દાડા ત્યાં રોકાય, સિદ્ધ વલ્લભને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને આગળ વધવાનો પ્રયાસ કરવા લાગ્યા. સિદ્ધ વલ્લભે પગ પકડ્યા છે, આંખોના આંસુથી ભગવાન નીલકંઠના ચરણારવિંદને ભીંજવી દીધા છે. કૃપાનાથ માલિક, આપ મને છોડીને જાઓ નહીં, મને મૂકીને જાઓ નહીં. માલિક, હવે આપ અમારા જીવન પ્રાણ છો, તમારા વિના હું જીવી નહીં શકું. કૃપાનાથ, આ રજવાડું આખું આપને હવાલે છે, આપ અહીંયા રોકાઈ જાઓ, આ રાજ હું આપને હવાલે કરી દઉં, હું આપનો કિંકર બની નોકર બની જિંદગી જીવીશ, કમને સાથે લઈ જાઓ, માલિક તમારા વિના જીવી નહીં શકું. ભગવાન નીલકંઠે કહ્યું છે, સિદ્ધ વલ્લભ હું વાતને સમજું છું, પણ સાંભળ, મને ખબર છે કે મારા વેરમાં તારો દેહ પડી જશે, પણ આ દેહ પડ્યા પછી હું તને વચન આપું છું, સત્સંગની અંદર તારો જન્મ થશે. પંચિમ પાંચાળ દેશમાં બોટાદ નામના ગામની અંદર ભગા શેઠને ઘેરે તું જન્મ ધારણ કરી, શિવલાલ શેઠ તારું નામ થશે, તું મારો પરમ એકાંતિક ભક્ત થશે, અંતે દાડે તમારું ભજન કરી આખીર તું મારા ધામને પામીશ. ભગવાન નીલકંઠ આટલું વચન આપી સિદ્ધ વલ્લભની પાસેથી આગળ વધ્યા છે. ભગવાનના ભક્તો યાદ રાખજો, મોક્ષ કેટલો બધો દુર્લભ હશે, સત્સંગ કેટલો બધો દુર્લભ હશે. સિદ્ધ વલ્લભને પ્રગટ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, પણ એમ કીધું આ તારો દેહ પડી જશે પછી સત્સંગમાં જન્મ થશે. સત્સંગમાં જન્મ મળવો કઈ જેમ તેમ નથી. તમે એમ નહીં માનશો કે સહજતાથી સત્સંગમાં જન્મ પ્રાપ્ત થયો છે. ભગવાન સ્વામિનારાયણ કે બહુ બહુ જન્મના પુણ્ય જેના ઉદય થાય ને સત્સંગમાં જન્મ પ્રાપ્ત થાય એમ. અબજો પતિ બાપની ઘેરે દીકરા તરીકે જન્મવું સરળ છે, પરંતુ સત્સંગી માં બાપની ઘેરે જન્મ ધારણ કરવો તો બહુ દુર્લભ છે. બહુ બહુ જન્મના પુણ્ય જેના ઉદય થયા હોય એનો જન્મ સત્સંગીને આંગણે થાય, સત્સંગીની ઘેરે થાય છે. માટે કહું છું, સત્સંગમાં જેને જન્મ મળ્યો છે બહુ મોટા ભાગ્યશાળી છો. સદૈવને માટે વાતનો આનંદ હોવો જોઈએ, ઠાકોરજી દયા કરીને મને સત્સંગમાં જન્મ આપ્યો આમ. અને સત્સંગમાં જન્મ એટલા માટે આપ્યો છે, મારો છેલ્લો જન્મ થઈ જાય એટલા માટે ભગવાનના ભક્તો છેલ્લો જન્મ કરવાનો દાખલો કરજો, મહેનત કરશો. એક ભગવાન સ્વામિનારાયણ એવા વળગી જાજો, એવા વળગી જાજો. તુમ સંગ જોડી પ્રિય અબ કોણ સંગ જોડું રે, તુમ પ્રીત તોડે મગર મે ના તૂટે રે, તુમ સંગ જોડી પ્રિય અબ કોણ સંગ જોડું રે. હે માલિક, તારી સાથે નાતો બાંધ્યો છે, તારી સાથે પ્રીતિ કરી છે, હવે મારી પ્રીતિ કોઈ જગ્યાએ ન હોય. હવે માલિક તને છોડીને મારું મન હવે કોઈ જગ્યાએ ન રોકાય, હવે મને વિષય બાંધી ન શકે, હવે મારું મન વિષયમાં ન રોકાય, જગતના સંબંધીમાં મારું મન હવે ન રોકાય, હવે મારું મન કોઈ દેવ કે દેવીમાં ન રોકાય, મારું મન બસ તારી અંદર જ એક મેક બની જાય. તારે માટે સત્સંગમાં મેં જન્મ ધારણ કર્યો છે, દિવ્ય દેહની પ્રાપ્તિ થઈ છે. જજો ભગવાન શ્રી હરિ સિવાય અન્ય જગ્યાએ નાતો ન બંધાઈ જાય, પ્રીતિ ન બંધાઈ જાય. પ્રીતિ તો એક ભગવાન શ્રી હરિની વિશે હોવી જોઈએ. ભગવાન શ્રી હરિમાં પ્રીતિ એવી કોઈમાંય ન હોય, એને પતિવ્રતાની ભક્તિ કહેવામાં આવે. તમે કલ્પના કરો, મુક્તાનંદ સ્વામી જેવા સંત કાર્યાણીમાં બિરાજતા હોય, રામાનંદ સ્વામીની સાથે પ્રીતિ છે, જોકે ભગવાન શ્રી હરિની સાથે ખૂબ પ્રીતિ કરી છે, રામાનંદ સ્વામી કરતા અધિક પ્રીતિ કરી છે, પરંતુ તેમ છતાંય આત્માનંદ સ્વામીની કોપીનો આડછોડ પોતાની પૂજામાં રાખે છે. એક દાડો પૂજા કરતા એ વખતે આત્માનંદ સ્વામી ત્યાં નીકળ્યા, એટલે સ્વામીને કે સ્વામી આવો નજીક, ગુરુદેવની આ કોપીનો આડછોડ એના દર્શન કરો. આત્માનંદ સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળ્યો છે, સ્વામી સ્વામી મારી વ્યભિચારણી ભક્તિ નથી, મારી પતિવ્રતાની ભક્તિ છે. મને તો ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, હવે બીજી જગ્યાએ પ્રતિતિ રાખો તો વ્યભિચારણી મારી ભક્તિ થાય. સ્વામી વ્યભિચારણી તમારી ભક્તિ વિશે મારી નથી. મુક્તાનંદ સ્વામીને આંચકો લાગી ગયો. એ આડછોડજી હતો અને સીધો બાજુમાં અગ્નિશે અગ્નિ નાખીને સળગાવી નાખ્યો. આજ પછી સ્વામી ભૂલ નહીં કરો, યાદ રાખજો. ભગવાન સ્વામિનારાયણ સિવાય અન્ય જે પ્રતિતિ આવે તો સમજવું વ્યભિચારણી ભક્તિ છે. ભગવાનના ભક્તને યાદ રાખજો, બે એકાદશી હરિ જયંતિ, ભગવાનની આજ્ઞાથી તમે શિવરાત્રિ જન્માષ્ટમી મિલો, એ સિવાય કોઈ વાર ન હોય, કોઈ તહેવાર ન હોય. એને મંગળવાર ન રહેવાય, બુધવાર ન રહેવાય, ગુરુવાર ન રહેવાય, શુક્રવાર નહીં, શનિવાર નહીં, રવિવાર નહીં, સોમવાર નહીં, કોઈ વાર રહે છે ને તો પ્રતિવૃત્તિ ભક્તિમાં ખોટ છે આમ, કોઈ વાર નહીં. નતર ઘણા ઘણા આજ તો મારે આ વાર છે, આજ તો મારે આ વાર છે. અગિયારસ રો હરિજયંતિ શુદ્ધ નોમ રો, એના સિવાય કોઈ વાર નહીં. ઘણા ઘણા તો નોરતાના નવ દાડા મારા ઉપવાસ છે. અરે ભલા માણા ભગવાન સ્વામિનારાયણ મળ્યા, તું વિચાર તો કર, તને કોણ મળ્યું છે, કોણ મળ્યું છે? હતો દાગીનો, દાગીનો રસ્તમ ફેંકી દીધું, ઉપરનું બોક્સ લઈને આટા મારે, બોક્સ લઈને દાગીનો તો ભગવાન સ્વામિનારાયણ છે. પ્રીતિ કરો તો બસ ભગવાન સ્વામિનારાયણમાં કરો. તમે હરિજયંતિ દિવસે નકોડો ઉપવાસ કરો, એકાદશી દિવસે નકોડો ઉપવાસ કરો, પણ એ સિવાય કોઈ વાર નહીં, કોઈ તહેવાર નહીં. ભગવાન સ્વામિનારાયણની ઘેરે કાંઈ ન હોય. અન ભક્તો યાદ રાખજો, કુવાની અંદર અલગ અલગ જગ્યાએ વીસ કોષ ચાલતા, વિષયનો ધોળિયો જો અલગ અલગ જતો હોય ને તો ડગડોગું પાણી જાય. કલાક થાય ને તો કેરો ન ભરાય, સમજાય? કલાક થાય ને તો કેરો ન ભરાય, પણ વિષય કોષનો પ્રવાહ એને જો એક ની અંદર કરી દેવામાં આવે, વીસ કોષનો જે પ્રવાહ એને એક ધોળિયામાં જો કરી દેવામાં આવે તો નાનું બાળક હોય તેને તળાય જાય, આટલો ધોધ બોલાવતો જાય. અને નાકું વાળ્યું નથી ક્યારો ભરાણો નથી, નાકું વાળ્યું નથી ક્યારો ભરાણો નથી. મારું દ્રષ્ટાંત સમજજો, બધો પ્રવાહ બસ એક ધોરિયામાં વાળો, બધો પ્રવાહ એક ધોરિયામાં વાળો, જીવનની અંદર કામ થઈ જશે. બાકી તમે પોસાય એટલો દાખલો કરશો, પણ તમારા પ્રવાહો બધી અલગ 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 જાય છે, જેને કારણે ક્યારા નહીં ભરાય, ક્યારા નહીં ભરાય, મોક્ષમાં અધૂરું રહી જવાશે. એક પ્રીતિ ભગવાન સ્વામિનારાયણમાં બસ, બાકી કોઈ જગ્યાએ નહીં, કોઈ જગ્યાએ નહીં. ભગવાનના ભક્તોની મજબૂતાઈ કેવી હોય, મજબૂતાઈ કેવી હોય. છાપરી ગામનો એક જનક કરીને છોકરો છે અમદાવાદમાં, જોકે તાજો સત્સંગી 8-10 વર્ષ થયા, વધારે વર્ષ નથી થયા, ઘણી ઘણી ફેરી તો તાજા મેદાન મારી જાય, તાજે તાજા મેદાન મારી જાય. એને તો સ્વામિનારાયણ સુબિચારાને ખબર નહીં, પણ અમદાવાદની અંદર આવ્યો અને સંતો જોગમાં આવ્યો, પછી હરિભગત થયો. પણ કેવો હરિભગત થયો, અડીખમ હરિભગત થયો, અડીખમ હરિભગત. પોતે અમદાવાદ હતો ને કઈક ગામની અંદર બધાએ નિક્કી કર્યું કે આપણે કઈક નિવેદ કરવા છે ને, આ કરવું છે ને તે કરવું. જનકને ફોન કર્યો, જનક તારે આવવાનું છે, આપણે ત્યાં નિવેદ છે. જનકે સ્વામિનારાયણ મળ્યા પછી વળી નિવેદ કેવા, હા નિવેદ જરૂર કરવા જોઈએ, પણ સ્વામિનારાયણ ન મળે ત્યાં સુધી, ભગવાન સ્વામિનારાયણનું મિલન ન થાય ત્યાં સુધી નિવેદ તમે જરૂર કરો. ભગવાન સ્વામિનારાયણ મળ્યા પછી બધા જ નિવેદ એને શરણે આવી ગયા, બધા નિવેદ. આપણે નિવેદ છે એટલે તારે આવવાનું છે. જનક કે પણ મારે નિવેદ નથી કરવાનું, મારે બધા નિવેદ ભગવાન સ્વામિનારાયણ શરણમાં આવી ગયા. એમ પેલા બહુ તાણી કરી તો ન ગયો, પછી તો બધા પરિવારે નિવેદની શરૂઆત કરી. અને પછી ભૂવો એક મળ્યો ધૂણું, જગતમાં પાસે જાજા ભૂવા આવા જ છે, એકાદ ભૂવાને મારી પાસે લઈ આવજો તમે, એ ભૂવો છે કેમ આપણે સાબિત કરશું. માતાજી આમ કરશે તેમ કરશે, હકીકત વાત યાદ રાખશું, માતાજી કોઈને પરેશાન ન કરે, કોઈને પરેશાન ન કરે, સહી માર્ગ ઉપર જનારને તો માતાજી મદદ કરે, મદદ કરે. માતાજી પરેશાન હેરાન તો એને કરે જે ભગવાનને ન વળગે, બાકી માતાજી જે ભગવાનને ભજે એના ઉપર તો એટલા બધા રાજી થાય, એના ઉપર અમી દ્રષ્ટિ રાખે. માતાજી પણ પ્રાર્થના કરે, હે કૃપાનાથ, આ તમને પામવા માટે બિચારો મથી રહ્યો છે, આપ એને દયા કરજો, આપને માર્ગે એને બઢતી કરાવજો. માતાજી પ્રાર્થના કરે, દેવી હૈશી ગુણમય મમ્માયા દુરત્તયા મામે પ્રપદ્યંતે માયા મેતમ તરંતી તે. ભગવાન સ્વામિનારાયણ વડતાલના 5મા વચનામૃતમાં કહે કે ભગવાનને પામવાને માટે દાખલો કરે અને માતાજી પણ મદદરૂપ થાય છે. માતાજી મનોમય મદદ કરે અને પ્રાર્થના કરે, કૃપાનાથ આને મદદરૂપ થાજો, આના માર્ગમાં ક્યાંય વિઘન ન આવે. પણ આજકાલ તો ગમે અને માતાજી આવે, કહો ધતીન કેવા દુનિયામાં આલે, કેવા આવે, ગમે અને આવે, 6 મહિને નાતોનો એની અંદર આવે. બોલો, અમુક અમુક ગામમાં તો એવા ભૂવા થપાણા હોય, 3 મહિને 1 ફીર નાય અને એને માતાજી આવે. માતાજી એવા નવરા છે, માતાજી પણ બહુ પવિત્ર છે, પવિત્ર ખોળીઓ એની અંદર માતાજી પ્રવેશ કરીને આવે છે અને એનો આશ્રિત ગણ હોય તેની અંદર કઈ ભૂલ હોય તેને બતાવે, સા તારી ભૂલ છે તું સુધારી લેજે. અને એ જ જો એનો આશ્રિત ભગવાનને શરણે જાય તો માતાજી આવીને એમ કહી જાય, હું બહુ રાજી થઈ છું, હવે તું એનું ચણાવીને પકડી રાખ્યો અને મૂકતો નહીં, અને હવે તારે મારી કોઈ આવશ્યકતા નથી, બસ એને ભજતો રહે છે. માતાજી મદદરૂપ બની જાય, માતાજી મદદરૂપ. પણ 3 મહિને 6 મહિને નો નાતો અને માતાજી આવે. અમારા સરદારમાં અમે આવ્યા ને એ વખતે એક જણાને આવેલા, આમ છે ને તેમ છે, અમે કેલેન્ડરનું એક પાનું ફાડી અને મુઠ્ઠીમાં રાખીને પછી કીધું, તમે તો માતાજી અંતરે, આ મુઠ્ઠી હું જ કહો, લ્યો એ અવતાર ઉતરી ગયો, જરા કસોટી કરજો, ભેગા ભેગા ધૂણવા નહીં મળતા. ભગવાનના ભક્તો બરાબર યાદ રહે, માતાજી કોઈ દી કોઈનું ખરાબ ન કરે, અને કોઈ જો ભગવાનનું ભજન કરે ને તેના પર તો અઢળક રાજી થાય, અઢળક રાજી થાય છે, બહુ રાજી થાય, બહુ રાજી થાય. ભગવાનના ભક્તો વાતને બરાબર સમજજો. પેલા જનકે સંદેશો મોકલાયો, મારે નથી આવવું, અને પછી પેલો ભૂવા મળ્યો ધૂણવા, એનું તો ધનોજ પનોજ કાઢી નાખી છે, અને એને ત્યાં સંતાન નહીં થાય, વાંચો જિંદગી જીવશે. એના મા બાપ તો ધ્રુજવા મળ્યા, ચાલુમાં ફોન કરેલા તું પાછો આવ, માતાજી કોપાયમાન થયું, તું હેરાન હેરાન થઈ જાય, રામને તમે કેટલી વાત કરી. બોલો કે જે થાય એ થાય, દીકરો દેન તો મારે સ્વામિનારાયણ દેન ઈ લેવો, બાકી કોઈને જોતો નથી, કહી દો જાઓ તમે તારે. અનુ વિશ્વાસથી કહું છું, બોલી રહ્યો માતાજી નથી બોલતા, માતાજી તો રાજી થાય, ઈ પેલો ભૂવો બોલે છે. પેલા કે નહીં માતાજી અવતારમાં આવ્યા છે, લાલ પીળો થઈ ગયો છે, નામ છે તેમ છે, બહુ જયારે બોલ્યો ત્યારે પેલો કે એક કામ કરો, તમને જો નો વાત મનાતી હોય ને તો એને પૂછજો, માતાજી અંતર્યામી હોય, અત્યારે હું ક્યાં બેઠો છું પૂછજો, લો. એટલે જગતમાં કેવું, સ્વામિનારાયણ કોઈ છેતરાય નહીં, પૂછો લ્યો એને. અને પેલા ને પૂછ્યું, એલા જનક અત્યારે ક્યાં બેઠો છો, તમે તો માતાજી છો, તમને બધી ખબર, ક્યાં બેઠો કહી દો. તે માતાજી નો અવતાર ઉતરી ગયો. અને ઠાકોરજી 12 મહિના નો થયા ને તો દીકરો મુક્ત જો, દીકરો હતો નાખ્યો. માટે ભગવાનના ભક્તો, આમાંથી બહાર નીકળજો, આમાંથી બહાર નીકળજો. ભજન એક ભગવાનનો કરો, બસ દૂજી આશા છોડ દો. એવી નિષ્ઠા હોવી જોઈએ, એવી નિષ્ઠા હોવી જોઈએ. અરે સ્વયં ભગવાન સ્વામિનારાયણ તોડાવવા આવે ને તોય ન તૂટે, એમ નિષ્ઠા કહેવાય. અને એવા ભક્તો પર ભગવાન પછી રાજી થાય છે. સુરત મુનિ કે પ્રતાપશી સિદ્ધવલ્લભને ભગવાન નીલકંઠે કહ્યું છે, સિદ્ધવલ્લભ મારા વિરહમાં તારો દેહ છૂટી જશે, પંચિમ પાંચાલ દેશમાં બોટાદ નામના ગામની અંદર ભગા શેઠની ઘેરે તારો જન્મ થશે, શિવલાલ તારું નામ પડશે. ભક્તો આપણે આવો કંઈક દાખલો કર્યો છે, કંઈક દાખલો કર્યો છે ત્યારે સત્સંગીની ઘેરે જન્મ્યા. આપણે તે પૂર્વે કેટલી ફેરી ભૂવા થયા છે, કેટલી ફેરી નિવેદ કર્યા છે, કેટલી ફેરી ભજન અવતારનું કર્યું છે, જેની ફળશ્રુતિ રૂપે ધીમે 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 કરતા કરતા અહીંયા સુધી પહોંચ્યા છીએ. હવે આપણે તો એમએસની પરીક્ષા આપવા બેઠા છીએ, હવે એકડિયા બકડિયા ઘૂંટવાનો ન હોય, એમએસની પરીક્ષા આપવાની છે. આમાંથી પાસ થાય એટલે સીધા સર્જન. માટે ભગવાનના ભક્તો વાતને સમજશો, શિવલાલ શેઠ તો બહુ મહાન ભગત છે, એની વાત તો ક્યાં જાણે જ કહો. એવા મહાન ભક્ત બિના ભગવાન સ્વામિનારાયણની પૂજામાં પ્રગટ આવીને બેસવું પડે, બોલો બેસવું પડે, એવા મહાન એકાંતિક ભક્ત થયા છે. ભગવાન સ્વામિનારાયણને ખૂબ જાણે રાજી કર્યા છે.